पद 98। अवधु सो जोगी गुरु मेरा।
जोगी गुरु मेरा अवधु, सो जोगी गुरु मेरा, कर इन पद का निवेड़ा अवधु, सो जोगी गुरु मेरा अवधु, सो जोगी गुरु मेरा। तरुवर एक मूल बिन छाया, बिन फूले फल लागा, शाखा पत्र नहीं कछु उनको, शाखा पत्र नहीं कछु उनको, अमृत गगने लागा वधु, सो जोगी गुरु मेरा अवधु, सो जोगी गुरु मेरा। तरुवर एक पंछी दो बैठे, एक गुरु एक चेला, चेले ने जुग चुन चुन खाया, चेले ने जुग चुन चुन खाया, गुरु निरंतर खेला अवधु, सो जोगी गुरु मेरा अवधु, सो जोगी गुरु मेरा। गगन मंडल के अध बिच कूबा, उहां है अमी का वासा, सगुरा हो वैसा भर भर पीरे, सगुरा हो वैसा भर भर पीरे, नगुरा जावे प्यासा अवधु, सो जोगी गुरु मेरा अवधु, सो जोगी गुरु मेरा। गगन मंडल में गौआ ब्यानी, धरती दूध जमाया, माखन था सो बिरला पाया, माखन था सो बिरला पाया, छासे जगत भर माया अवधु, सो जोगी गुरु मेरा अवधू सो जोगी गुरु मेरा। थड़ बिनु पात्र पात्र बिनु तुम्बा बिन जिभ्या गुण गाया। गावन वाले का रूप न रेखा गावन वाले का रूप न रेखा सुगुरु सो ही बताया अवधू सो जोगी गुरु मेरा अवधू सो जोगी गुरु मेरा। आत्म अनुभव बिनु नहीं जाने अंतर ज्योत जगावे। घट अंतर पर खे सोई मूरति घट अंतर पर खे सोई मूरति आनंद घन पद पावे अवधु सो जोगी गुरु मेरा अवधू सो जोगी गुरु मेरा। कर इन पद का निवेड़ा अवधू सो जोगी गुरु मेरा अवधू सो जोगी गुरु सो जोगी गुरु सो जोगी गुरु मेरा।
अवधू सो जोगी गुरु मेरा इन पद का करे रे निवेड़ा। तरुवर एक मूल बिन छाया बिन फूले फल लागा। शाखा पत्र नहीं कछु उनको अमृत गगने लागा। अवधू सो जोगी गुरु मेरा। साधना करवा द्वारा शुद्धि वधता साधक में निडरता अने निर्भयता रूपी खुमारी प्रगटे छे। ते खुमारी अवधू शब्द थी प्रगट करे छे। आत्मवीर्य जागृत थता लोकभय अने मृत्युभय एना चित्तमांथी निकली गया पछी एक प्रकारनी विरत्व शक्ति प्रगटे छे। तेनो एक परिचय योगी राजे पद 42 अब हम अमर भय न मरेंगे द्वारा करायो। हवे आ पद मा जे आना सारनो निवेड़ो करी आपे ते अवधूत योगी मारा साचा गुरु छे एवी खुमारी भरी भाषा तेओए वापरी छे अने पोताना परम गुरु परमात्मा प्रत्ये भक्तिभाव थी प्रेराईने अवधू सो जोगी गुरु मेरा इन पद का करे रे निवेड़ा पदनी रचना करी छे। एक वृक्ष एवू छे कि जेने मूल अर्थात मूळिया नथी कंद नथी थड नथी छता ते वृक्ष छाया आपी रह्यू छे। तेने डाळ डाळियो शाखा प्रशाखा काई नथी मोर पण आवता नथी अने फूल पण लागता नथी अने छता आश्चर्य ए छे કે તે અમૃત સમાન મીઠા ફળ આકાશમાં અધ્ધર લાગેલા છે। તો તે વૃક્ષ કયું, તેનું નામ શું, તેના ફળ કયા, તેની શોધ કરો, આ પ્રશ્ન છે, આ કોયડો છે। કોયડાનો ઉકેલ સમાધાન આત્માની 3 અવસ્થા છે, બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા। જીવની મનોદશાને અનુરૂપ તેને આશ્રય આપનાર યોગ્ય સ્થાનકો અનુક્રમે સંસાર વૃક્ષ, બોધિબીજરૂપ ચૈતન્ય વૃક્ષ અને નિર્મળાનંદની પૂર્ણ અનુભૂતિરૂપ કૈવલ્ય વૃક્ષ. આ ત્રણેય વૃક્ષોના ફળ અનુક્રમે કડવા વિપાકરૂપ, મીઠા મધુરા શેરડીના રસ જેવા, અમૃત રસ જેવા હોય છે. હવે આ ત્રણેય વૃક્ષોની છાયા કેવી છે? તો કહે છે કે પહેલું સંસાર વૃક્ષ, તેની છાયાની ઠંડક મૃગજળ જેવી, તાપનો પ્રતિભાસ પેદા કરનારી છે. માથે ઉનાળાનો સૂર્ય તપી રહ્યો હોય ત્યારે વૃક્ષના પાંદડાઓની ઘટાઓ પોતે તાપને ઝીલીને મુસાફરને ઠંડક આપે છે. તે ઠંડક ક્ષણવાર પૂરતી હોય છે. એ વૃક્ષની બહાર નીકળતા પાછો ગરમીનો અનુભવ થાય છે. તેમ સંસાર વૃક્ષની છાયા પણ એવી છે કે જેમાં પુણ્યના ઉદય બધી અનુકૂળતાઓ મળે ત્યારે મન કંઈક ઠંડક અનુભવે, પણ જેવો પુણ્યનો ઉદય પૂરો થાય, સામગ્રીઓ ચાલી જાય એટલે પાછી મનમાં બળતરા થવા માંડે. હાલના માનવીમાં સંસાર વૃક્ષની છાયા આપવા જેટલો પણ પરોપકાર ગુણ રહ્યો નથી. તેવા જીવોને માટે તો સંસાર વૃક્ષની છાયા કટુ વિપાક સમાન કહી છે. બીજું જે બોધિ બીજરૂપ ચૈતન્ય વૃક્ષ છે, તેમાં સમ્યક્ત્વ ગુણ પ્રગટેલો હોવાને કારણે જીવને અંતરમાં કશાયો સમી જવાથી ઉપશમ ભાવની ઠંડક અનુભવાય છે. જ્યારે ત્રીજું કૈવલ્ય વૃક્ષ, તેની છાયામાં તો પરમ શીતળતાની જ અનુભૂતિ છે. આ ત્રીજા કૈવલ્ય વૃક્ષની છાયાની શોધમાં આનંદગંજીનો આત્મા લાગેલો છે. તરુવર એક પંછી દો બેઠે, એક ગુરુ એક ચેલા, ચેલે ને જુગ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેલા. સંસાર એક એવું વૃક્ષ છે કે તેની શાખા પ્રશાખાઓ અનંત છે. તેની સફરે નીકળેલા ગુરુ અને તેમનો શિષ્ય છે. તેમાં ગુરુ તે અંતરાત્મા અને શિષ્ય તે બહિરાત્મા છે. જો બહિરાત્મ દશાને પામેલ આત્મા સંસારિક ભાવવાળા પદાર્થો પરથી મોહ માયા અને મમતાના ભાવોનો ત્યાગ કરે તો તે અંતરાત્મા બની કર્મતાપથી મુક્ત થતા પરમાત્મા થઈ શકે. આમ ગુરુ અને શિષ્ય બંને આત્મારૂપે એક જ છે, પણ અવસ્થા ભેદથી તેના ગુરુ અને શિષ્ય તરીકેના ભેદ પડે છે. સંસારમાં અનંતકાળથી ચારે ગતિમાં અથડાતો કૂટાતો આત્મા મુસાફરીમાં લાગેલ થાક ઉતારવાના ભાવ સેવવાથી, બંધાયેલ પુણ્યના ઉદયથી વિસામો લેવા મનુષ્ય દેહને પામ્યો. પૂર્વ પુણ્યાયથી ઉત્તમ જાતિ, કુળ, ક્ષેત્ર, જીન મંદિર, જીન પ્રતિમા, નિર્ગ્રંથ જ્ઞાની સદગુરુ, જીન વાણી, આગમ ગ્રંથો મળ્યા. પુણ્યવંત આત્મા હોવાથી જીવને સમ્યક્ત્વ પામી શકાય તેવા ગુરુઓનો યોગ થયો. તેમાં શિષ્ય કે જે બહિર્દ્રષ્ટિ જીવ હતો તે અનંતાનંત યુગો સુધી સંસારમાં રખડતા અનંત અનંત સમય સુધી એક એક આકાશ પ્રદેશ ઉપર અજ્ઞાન અને મોહ ભાવે જન્મ મરણ કરી અનંતી અનંતી કારમણ વર્ગણાઓ તેને ભેગી કરી હતી. તેથી તેને માટે કહે છે કે જેમ પંખી રેતી ઉપર પથરાયેલા એક એક દાણાઓને વીણીને ખાઈ જાય, તેમ આ જીવ પણ એક એક સમય કરતા અનંત અનંત સમયોને ચૂન ચૂન કરીને એટલે વીણી વીણીને ખાઈ ગયો હતો. અર્થાત અનંત અનંત સમયોને તેણે અજ્ઞાન ભાવમાં પસાર કરી અનંતી કારમણ વર્ગણાઓ કર્મરૂપે એકઠી કરી હતી. તે શિષ્યને હવે છૂટવાનો કાળ પાક્યો હશે. તેથી માનવ ભવ પામીને જે સંસાર વૃક્ષ પર આશ્રય કરવા મળ્યો, તે વૃક્ષનું વાતાવરણ અતિ પવિત્ર હોવાથી તેના પ્રભાવે બહિરાત્માના અંતરના ભાવ બદલાયા. તેણે બહિરાત્મપણું ત્યાગ્યું અને માર્ગ અનુસારીપણાના ગુણોની આરાધના કરતા અપુનર્બંધકપણું તેમજ આગળ વધીને બોધિબીજ એટલે સમ્યક્ત્વ પામ્યું, અંતરાત્મપણું પ્રગટ્યું, બોધિબીજરૂપ ચૈતન્ય વૃક્ષ હાથ લાગ્યું, આ દશા યોગીરાજ આનંદઘનજીના ચેતનને સમજવી. ગુરુ નિરંતર ખેલા. બાહ્ય જગતને વિસારી દેહરૂપી દેવળમાં નિર્મળાનંદનો નાથ ત્રિકાલ શુદ્ધ ધ્રુવ ચૈતન્યમય પરમાત્મા પરમ પારિણામિક ભાવરૂપે રહેલ છે તેના ઉપર નિરંતર દ્રષ્ટિ કરીને તેમાં જ રમણતા કરવી એ આત્માનો ખેલ છે. ચેતનનો એ રમણ ભાવ છે અને અંતરાત્મા બનેલ ગુરુ નિરંતર ત્યાં સુધી ખેલ્યા કરે છે. સમ્યક દ્રષ્ટિવંત આત્માએ સંસારને બરાબર મિથ્યા સમજી લીધો છે, તેની દ્રષ્ટિમાં હવે નિરંતર એક શુદ્ધ સ્વરૂપ જ ઉપાદેય લાગ્યા કરે છે અને તેથી તેની દ્રષ્ટિ પણ શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ ઉપર લાગેલી રહે છે. એ તો સંસારરૂપી દ્વૈતને અદ્વૈતરૂપી સ્વઘરનું આંગણ માને છે અને એ અદ્વૈતના આંગણમાં રમતો રહી, તરતો રહી, દ્વૈતને ઓળંગી જઈ અદ્વૈતમાં સ્વઘર જવા માટે પ્રયત્નશીલ રહે છે. સંસાર એક નાટકનો ખેલ છે, અનંત જન્મ મરણની રમત છે, તેનો સર્જનહાર પોતે જ છે. પોતે જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી કર્મોનો બાંધનાર પણ પોતે જ છે અને તેનો ભોગવનાર પણ પોતે જ છે. અને જ્યારે તે પોતાના સાચા સ્વરૂપને સદગુરુ કૃપાબળે ઓળખે છે ત્યારે અંદરથી ઘાતી કર્મોનો ક્ષય પશમ થતા જે વિતરાગ પરિણીતિના અંશરૂપ ઉપશમ સમ્યક્ત્વ પામે છે ત્યારે પોતે જ પોતાને પોતાના વડે પોતાનામાં અનુભવે છે અને ત્યારે તે પોતે જ પોતાનો ગુરુ બને છે. આમ પોતે જ પોતાને ઓળખે છે ત્યારે તે પોતે જ ગુરુ કહેવાય છે. આમ અજ્ઞાન અવસ્થામાં જે આત્મા ચારે ગતિમાં સંસારમાં રખડતો હતો તે વખતે તેને પોતાને પોતાની ઓળખ નહીં હોવાથી તેમજ પરને પોતાનું માનવારૂપ અજ્ઞાન પ્રવર્તતું હતું માટે તે શિષ્યરૂપ હતો. તે જ શિષ્ય હવે જ્યારે અંતરાત્મા બન્યો ત્યારે તે ગુરુ કહેવાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વ્યવહારમાં બાહ્ય ગુરુ નિમિત્ત બને છે તે વાત જુદી છે, પણ તે જ્ઞાન પડ્યું છે તો પોતાની અંદર જ. જ્ઞાન કંઈ બહારથી આવતું નથી, એટલે જ્ઞાનનો માલિક પોતે જ હતો અને પ્રગટ થવા દ્વારા મળે છે, પણ પોતાને જ તત્વદ્રષ્ટિથી જોઈએ તો ખ્યાલ આવશે કે કોઈ કોઈને શીખવતું નથી, કોઈ કોઈને આપતું નથી. પોતાની અંદર જેટલો ક્ષયોપશમ થાય તેટલું જ તે પામે છે. વ્યવહારમાં ભલે કહેવાતું હોય કે જ્ઞાન અપાય છે, પણ વાસ્તવિકતા એ છે કે જ્ઞાન અપાતું નથી પણ અજ્ઞાન દૂર કરાય છે. જો અપાતું હોત તો એક ગુરુ કે એક ઉપદેશકથી બધાને એક સરખું જ્ઞાન થવું જોઈતું હતું, પણ તેમ થતું નથી. અજ્ઞાન હટાવાય છે અને પ્રત્યેક જીવના જ્ઞાનાવરણીય કર્મમાં તરતમતાને કારણે અજ્ઞાન સૌનું જુદું જુદું છે. તેથી ઉપદેશક એક હોવા છતાં પ્રત્યેકનો બોધ જુદો જુદો હોય છે. ગગન મંડલ મેં અધબીચ કુવા, ઉહા હૈ અમિકા બાસા, સગુરા હોવે સો ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા. 14 રાજલોક રૂપી ગગન મંડલમાં તિરછાલોક મધ્યમાં ગણાય છે, જેમાં મનુષ્ય ક્ષેત્ર આવેલું છે. તેમાં 18 દ્વીપમાં સંઘની 5 ઇન્દ્રિય મનુષ્યનો વાસ છે. મનુષ્યની આકૃતિ પણ જ્યારે 2 પગ પોળા કરીને અને 2 હાથને કેળ પર રહેલા રાખીને વિચારવામાં આવે તો 14 રાજલોકની પ્રતિકૃતિ રૂપે ઉપસી આવે છે. તે મનુષ્યના દેહની મધ્યમાં નાભી કમલ છે. ત્યાં આત્માના 8 રૂચક પ્રદેશો હંમેશને માટે નિરાવરણ હોય છે, જે ચેતના શક્તિનો ઉઘાડ વિકાસ કરનારું આંતરિક પરિબળ છે. 14 રાજલોકમાં પણ બરાબર મધ્ય સ્થાને મેરુ પર્વતની સમભૂતલા પૃથ્વી પર 4 દિશામાં અને 4 વિદિશામાં ગોસ્તનાકારે 8 રૂચક પ્રદેશો પ્રવર્તે છે. તેની જેમ જ મનુષ્ય દેહમાં નાભિકમલ એ દેહનો મધ્યભાગ છે, ત્યાં 8 રૂચક પ્રદેશો હંમેશા નિર્મળ હોય છે. આમ મેરુ પર્વતના સમભૂતલા પૃથ્વી આગળ રહેલા રૂચક પ્રદેશો અને ચેતનના 8 રૂચક પ્રદેશોની સમાનતા અને નિર્મળતા આંશિક કલ્પનામાં આવી શકે છે. તે 8 રૂચક પ્રદેશોને છોડીને બાકીના બધા જ પ્રદેશો અજ્ઞાન અને મોહથી ખરડાયેલા છે. આ 8 રૂચક પ્રદેશો કે જે નિર્મળ અને નિરાવરણ છે, તે આત્માના અનંત આનંદની શક્યતા બતાવનાર નિર્મળ રત્નતુલ્ય અમીના કૂપા છે. એટલે કે અનંત આનંદ રસનો તે કૂવો છે, ત્યાં અમૃત રસનો વાસ છે. આ અમૃત રસના વાસને ઓળખાવનાર વ્યવહારનય બાહ્ય ગુરુ છે. તેના દ્વારા ઓળખ પામી સત્વગુણી આત્માઓ કે જેઓએ નિરંતર મનની સમતાને સાધીને મનને સમાધિ દશામાં રાખેલ છે, તેઓ વાસ્તવમાં સગુરા કહેવાય છે. તેઓ તે નાભી કમલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેમાંથી આવતા આનંદ રસનું પ્યાલા ભરી ભરીને પાન કરી રહ્યા છે, છતાં તે તૃપ્તિ પામતા નથી, કારણ કે પોતે આનંદના મહાસાગર રૂપ છે. આ અનુભૂતિનો વિષય હોવા છતાં પરમ સત્યને અનુભવેલી યોગીરાજને સિદ્ધ થયેલી દશાની આ પુકાર છે. નગુરા એટલે પાપી અધમ જીવો, તેમની અત્યંત નજીક અમૃત રસનો કૂવો હોવા છતાં તેની ઊંધી દ્રષ્ટિથી તે કૂવો તેમની નજરે ન પડવાથી પોતાની પરમાનંદ દશાથી અજાણ રહીને પ્યાસાને પ્યાસા રહે છે, અને માનવ ભોગ મળ્યા છતાં તેને જેમ તેમ વેડફી નાખી અનંત સંસારની રખડપટ્ટી કરવા ચાલ્યા જાય છે. શ્રી વીર વિજયજી કૃત પૂજાની ઢાળમાં સંસાર વૃક્ષની છાયા વિશે કહ્યું છે કે શીતળ નહીં છાયા રે આ સંસારની, કુડી છે કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે પ્રભુ અણગારની. પ્રભુ શાસનના અણગાર મુનિ ભગવંતો વિતરાગ દેવ પ્રત્યે જે માયાભાવ સેવી રહ્યા છે તે માયા જ સાચી છે, જેને પ્રશસ્ત રાગરૂપ કહી છે. તે મુનિ અણગાર કેવા છે તો કે ધન્ય તે મુનિવરારે જે ચાલે સમભાવે, ભવસાગર લીલાએ ઉતરે સંયમ કિરીહા નાવે. જે મુનિ ભગવંતો નિરંતર સમભાવમાં રહી સંયમની ક્રિયારૂપ નાવમાં બેસી સહજ રીતે ભવસાગર તરી રહ્યા છે, એવા સદગુરુની સેવના એ જ સાચી માયા છે. બાકી સંસારની જેટલી માયાઓ છે તે બધી અંતે રાખ થઈ માટીમાં મળી જવાની છે, તેવી કૃત્રિમ માયાની બધી છાયાઓ સૂર્યના તાપની જેમ આ તાપના આપનારી છે. સંસારની છાયા બધી તેવી પ્રતિભાસે છે. ગગન મંડલ મે ગૌવા વ્યાણી, ધરતી દૂધ જમાયા, માખન થાસો વિરલા પાયા, છાસે જગ ભરમાયા. 14 રાજલોકના મધ્યભાગ તીર્થાલોકમાં મનુષ્ય ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માઓ અવતરે છે. તેઓ ઘોર સાધના દ્વારા ઘાતી કર્મ ખપાવી કેવળ જ્ઞાન પામે છે, ત્યારે તે જ સમયથી માંડીને તેઓને તીર્થંકર નામ કર્મનો વિપાકોદય શરૂ થાય છે. આ તીર્થંકર પરમાત્મા કલ્પતરુ, કામધેનુ અને ચિંતામણી રત્ન સમાન છે, કારણ કે તે જગતના જીવોને ઈચ્છિત આપે છે. કામધેનુ ગાય તે કહેવાય છે કે જેને ગમે ત્યારે ગમે તેટલી વખત દોહવામાં આવે તો પણ તે દૂધ આપે છે, અને તે દૂધ પણ પાછું અમૃત સમાન મીઠું હોય છે. 14 રાજલોકરૂપી ગગનમંડલમાં આવા તીર્થંકર પ્રભુ એ કામધેનુ ગાય તુલ્ય છે, અને તેઓને કેવલ જ્ઞાન થતા તેઓ દેશના દ્વારા ગણધર ભગવંતોને જન્મ આપે છે, જે વાછરડા તુલ્ય છે. તીર્થંકર પરમાત્માના શ્રીમુખે ત્રિપદી પામવા દ્વારા ગણધરોના જીવોને સમસ્ત શ્રુત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થતા દ્વાદશાંગની રચના થાય છે. તીર્થંકર પ્રભુની વાણી એ 35 ગુણોથી યુક્ત હોય છે. માલકોષ રાગમાં પ્રભુ પુષ્કર આવર્ત મેઘની જેમ દેશના આપે છે, જે લોકોને અમૃત સમાન મીઠી લાગે છે. તેને સાંભળતા ભવ્ય જીવો ભૂખ તરસ થાક વગેરેના દુઃખને ભૂલી જાય છે. પ્રભુની વાણી અમૃતપાન સમાન મધુર હોવાથી તે કામધેનુ ગાયના દૂધ સમાન છે. પ્રભુની તે વાણીને પ્રભુ શાસનના વારસદાર ગાદીપતિ ગણધર ભગવંતો, યુગ પ્રધાન આચાર્ય ભગવંતો ઝીલે છે. ગણધર ભગવંતો તેને સૂત્રરૂપે ગૂંથે છે. પરંપરામાં આવેલા તેમના શિષ્યો પ્રશિષ્યોનો સમુદાય તે વાણીનું શાસ્ત્રોના માધ્યમે ગુરુમુખે શ્રવણ કરે છે. પ્રભુવીરની પાઠ પરંપરામાં આવેલ આનંદ ઘનજી મહારાજે પણ તે જ્ઞાનામૃત વાણીનું પાન કર્યું. તેનાથી તેમનો ચેતન આત્મા તૃપ્ત થયો. પ્રભુની જ્ઞાનામૃત વાણીરૂપી દૂધને ગુરુમાતા રૂપી ધરતીએ ઝીલ્યું. તે જ્ઞાનમય વાણીના પૂદગલો આજે પણ ધરતી પર કાયમ છે. તેના પ્રભાવથી શાસન ટક્યું છે અને પાંચમા આરાના અંત સુધી તે ટકશે. હુંડા અવસરપીણીનો પાંચમો આરો હોવાથી પ્રભાવ ધીમે ધીમે ઘટતો જશે. હવે દૂધમાંથી માખણ બનાવવા સૌપ્રથમ દૂધમાંથી દહીં બનાવવું પડે. તે દહીંને જમાવવા ખટાશનો અંશ જોઈએ. તે ખટાશરૂપ છાશ પણ પાછી ખાટી થઈને બગડી ગયેલી હોય તો ન ચાલે. તે છાશ મધુરતાથી યુક્ત જોઈએ. બગડી ગયેલી છાશ દૂધને બગાડી નાખે. તે જ્ઞાનમય વાણીરૂપી દૂધને અવતારી એવા યુગ પ્રધાન વગેરે પુરુષો કે જે 100-150 વર્ષે પાકે તેમને પાન તો કર્યું, પણ જો તેમાં જીવોની તામસી કે રાજસી વૃત્તિરૂપી બગડેલી છાશ પડે તો તે જીવને નરક નિગોદમાં પાડી નાખે. એવા અધમ કાર્યોથી અવતારી પુરુષો દૂર જ રહે. અવતારી પુરુષોને આ વૃત્તિમાંથી સર્વથા છૂટવું છે. માટે તેઓ આશ્રવ તત્વનો ત્યાગ અને સંવર તત્વનું ગ્રહણ કરે છે. સોલમાં ભગવાનના સ્તવનમાં કહ્યું તેમ, ભજે સાત્વિકી સાલ રે. સાલ એટલે ભાત. રંગ દૂધ જેવા ઉજળા પવિત્ર ભાવને ધારણ કરનારા તે સત્વગુણી આત્માઓ હોય છે. તે સત્વગુણ પણ પ્રકૃતિનો હોવાથી સંતોએ તેને પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિમાં ગણ્યું છે. તેવા શુદ્ધ પુણ્યની ખટાશ તે જ્ઞાનમય વચનોમાં ભળવાથી સાધુ પુરુષોએ તેને દહીં રૂપે બનાવ્યું. આટલે સુધી આવવા છતાં તેનું વલોણું કરતા ન આવડે, અર્થાત આત્મમંથન કરતા ન આવડે, તો માખણરૂપ તત્વસાર મેળવી શકાતો નથી. આ તત્વસારરૂપ માખણને તારવનારા લાખોમાં એક નહીં પણ કરોડોમાં એક કોઈ વિરલા પુરુષ નીકળે છે. આ તત્વસાર એમ બતાવે છે કે છાસે જગભર માયા. મોટા ભાગના જીવો સાધુવેશ ગ્રહણ કરે છે એટલે એમ માને છે કે આપણે પંચમહાવ્રત યથાર્થ પાળીએ છીએ, નિર્દોષ ચર્યાથી જીવીએ છીએ, કોઈ પણ જાતના વૈષયિક સુખોને ભોગવતા નથી, તપ ત્યાગ પ્રધાન જીવન જીવીએ છીએ. માટે આપણામાં ભગવાને કહેલું સાચું સાધુપણું 6ઠા-7મા ગુણઠાણાનું આવી ગયું. જીન વચન પર અત્યંત દ્રઢ શ્રદ્ધા છે. માટે સમ્યક દર્શન તો આપણામાં છે જ, અને નિરંતર શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ એટલે સમ્યક જ્ઞાન પણ આપણામાં છે જ. આમ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ આપણા હાથમાં આવી ગયો, પણ જીવને એ ખબર નથી કે આ તારો ક્ષયોપશમ બધો જ બહિર્લક્ષી છે. અંતરલક્ષી ક્ષયોપશમ નથી. તે માટે તો ઉપયોગને વારંવાર અંદરમાં આત્મા તરફ વાળી અંદરમાં સ્થિર કરવો પડે, અને કર્તાપણાના અહંકારથી અળગા રહી માત્ર જાણકપણામાં રહી કર્મના વિપાકો દયથી અલિપ્ત થઈ જૂનાના વિસર્જનને જોતા રહેવાનું છે. આવો પળે પળનો માત્ર જ્ઞાયક ભાવમાં રહેવાનો પ્રચંડ પુરુષાર્થ રાત દી વર્ષો સુધી કરવામાં આવે ત્યારે જીવનની કોઈક ધન્ય પળે કોઈ વિરલાને ગ્રંથિ ભેદાતા વાસ્તવિક આત્માની અનુભૂતિ થતા સમ્યક દર્શન થાય છે, અને જ્યાં સુધી આવું સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બહારથી ગમે તેવા ત્યાગ તપ સંયમ આચરવામાં આવે તો પણ ત્યાં પરમાર્થથી ચારિત્ર નથી. કારણ કે સમ્યક દર્શન આવ્યા વિના ભાવ સંયમ પર્યાય પ્રાપ્ત ન થાય. બાહ્ય વેશ, બાહ્ય ક્રિયા અને બાહ્ય જ્ઞાનની વિપુલતા ઉપર એમ માની લીધું કે અમારામાં સાચું સાધુપણું આવી ગયું તે જ છાશ છે, અને આ છાશને જ માખણ માની જગતના મોટા ભાગના જીવો ચાલી રહ્યા છે, કે પછી તે સાધુ સંન્યાસી પીર ફકીર બાવા જોગી જતી ભિક્ષુક સંત પંડિત કે સાધક કોઈ પણ હોઈ શકે છે. ગ્રંથિભેદ જનિત સમ્યક્ત્વ અને તેનાથી સહિત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયના ક્ષયોપશમથી પ્રયુક્ત ભાવાત્મક વૃત્તિનું પરિણામ જ્યારે જીવને સ્પર્શે છે ત્યારે તે વિશુદ્ધ પરિણતિ એ અધ્યાત્મમાં માખણ સ્થાને છે. આવી માખણ સ્થાનીય પરિણીતિને આનંદ ઘનજી મહારાજ પામેલા હતા. ભાવાત્મક વૃત્તિ પરિણામરૂપ માખણ પ્રાપ્ત થયા પછી જ્યારે જીવ ક્ષપક શ્રેણીમાં શુક્લ ધ્યાનરૂપ દાવાનળ સમાન અગ્નિને પામે છે ત્યારે તે માખણ સ્થાનીય પરિણીતિમાં પણ જે સંજ્વલના કષાયના ઉદયરૂપ ખટાશ પડી છે તે બળી જતા ધ્રુત સ્થાનીય કેવળ જ્ઞાનને જીવ પામે છે. ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થતું કેવળ જ્ઞાનરૂપ આત્મ સ્વરૂપને પામવા માટે જીવે આ બધી અવસ્થામાંથી પસાર થવું પડે છે, પછી જ કાયમને માટે આનંદ અનુભવ પ્રગટે છે. થડ બીનું પત્ર બીનું તુંબા બિન જીભ્યા ગુણ ગાયા રે, ગાવન વાલે કા રૂપન દેખા સુગુરુ સોહી બતાયા. ધરતીમાં દટાયેલો કંદ તુંબડા જેવો હોય છે, તેને પાણી મળે એટલે તે કંદ ફૂટીને વેલ બને છે. તેને થડ મૂળ પાંદડા વગેરે બધું જ હોય છે, પણ આ તુંબડાને કશું જ નથી. તે તુંબડાને તાર પણ નથી, તેને જીભ પણ નથી, ગાનારાનું રૂપ રેખા કે ચિત્ર કશું જ નથી, છતાં તે તુંબડા અર્થાત તંબુરામાંથી સતત તુંહી તુંહીનો પરમનાદ મોટે અવાજે મસ્તકમાં ગુંજી રહ્યો છે. તે એમ બતાવે છે કે તું અને હું ગુરુ અને ચેલા રૂપે વિખૂટા પડી ગયેલા તે બંને આજે ફરી એકરૂપ બનીને ભેટ્યા છીએ, તેથી હવે આપણું કોઈ પણ ક્યારે પણ છૂટાપણું પાડી શકે તેમ નથી. પૂર્વના મહાપુરુષો જે માર્ગે ગયા તે માર્ગને અમે ગ્રહણ કર્યો, તેનો સાર બોધ ગ્રહણ કર્યો, તેનું આ ફળ અમે પામ્યા છીએ. આ પદમાં આ રીતે પદસ્થ ધ્યાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. જ્યારે આત્મા બહિરાત્મ દશાને ટાળી અંતરાત્મપણું પામે છે અને તેમાં પણ ભાવાત્મક વૃત્તિ પરિણામ સ્પર્શે છે ત્યારે તે અંતરાત્મ દશામાં ઘણા બધા વિકલ્પો શમી ગયા હોય છે, અને તેથી નાભિકમળના મધ્યભાગમાંથી એક તુહી તુહીનો અનાહત નાદ નીકળે છે જે શસ્ત્રાર અર્થાત બ્રહ્મરંધ્રમાં જઈ લય પામે છે, અને તેથી સાધકને ત્યાં અત્યંત શાંત રસવેદન અનુભવાય છે. પદસ્થ ધ્યાનમાં કોઈ પણ એક પદ કે મંત્ર લઈને તેના અવલંબને આત્માનું ધ્યાન કરવામાં આવે છે. આ અવલંબન ધર્મ ધ્યાન છે જેમાં વિશુદ્ધિ વધતા તુહી તુહીનો નાદ પ્રગટે છે, અને તે જ્યારે બ્રહ્મરંધ્રમાં જઈ સ્થિર થાય છે ત્યારે સાધક પરમ શાંત સુધારસ અનુભવે છે. અર્થાત અહીંયા છઠ્ઠા સાતમા ગુણઠાણાના ઊંચા અધ્યવસાય સ્થાનોમાં વિતરાગતાનો અંશ વિશેષ રૂપે અનુભવાય છે. બૈરાત્મ દશારૂપ જીવના શિષ્ય ભાવનો અંત થાય છે, અને ગુરુ અને શિષ્ય બંને અંતરાત્મ રૂપે અભેદપણે અનુભવાય છે. આમાં ગાનાર પણ પોતે જ છે, અને જેને ગાયને જેના જેવું થવું છે તે પણ સત્તારૂપે પોતે જ છે. આવા થડ વગરના પાંદડાને, પાંદડા વગરના તુંબડાને, અને વગર તુંબડે વગર જીભે ગુણગાન ચાલે, અને ગાવાવાળાના રૂપને દેખ્યા વગર અનંત સંગીત ચાલે, ત્યારે જ જીવનની ખરી મોજ ગણાય. આવો જે તુહી તુહીનો નાદ અંતરમાં જે અનુભવે અને જમાવે તે ખરો જોગી છે અને તે મારો ગુરુ છે. તેના પગલે ચાલવા હું પ્રયત્ન કરું છું અને તેમ કરીને રૂપાતીત ધ્યાનમાં લીન થવાની હોશ રાખું છું. આત્મ અનુભવ બિન નહીં જાને, અંતર જ્યોતિ જગાવે, ઘર અંતર પરખે સોહી મૂર્તિ, આનંદ ઘન પદ પાવે. જેમને આત્માની અનુભૂતિ થઈ નથી તેવા માર્ગના તદ્દન અજાણ આત્માઓ આત્માની આંતર જ્યોતને પ્રજ્વલિત કરી જગાડે કઈ રીતે? અંતર્ઘટને જે પારખવાનો પ્રયત્ન કરે તે જ પોતાની પ્રભુતા સમાન મૂર્તિના પ્રગટ સ્વરૂપે દર્શનને પામે છે. આનંદઘન સ્વરૂપ પૂર્ણ મોક્ષપદ પણ તે જ પામી શકે છે. યોગીરાજ કહે છે કે આ વાત આત્મ અનુભવ વગર નહીં ચડાય. માત્ર ષડદ્રવ્યનું જ્ઞાન મેળવવાથી કે અણુપરમાણુઓની જાણકારી મેળવવાથી કે ગણિતના મસ મોટા અબજો કે પ્રહેલિકા સુધીના આંકડાઓની ગણતરી કરવાથી કે વિશ્વની બધી જ મેમરીને કોમ્પ્યુટરમાં ફીડ કરી તેની પાસે આખા જગતનું કામ લેવાથી પણ આ વાત જણાશે નહીં. આને માટે તો આત્મ અનુભવ જરૂરી છે. વર્તમાનનું વિજ્ઞાન પૂતગલના ક્ષેત્રે નવી નવી શોધો દ્વારા નવા નવા ચમત્કારો સર્જી વિશ્વને પાગલ બનાવી રહ્યું છે. તે વિજ્ઞાન આધ્યાત્મિક ક્ષેત્રે સાવ વામણું પુરવાર થયું છે. ભૌતિક ક્ષેત્રે વિરાટતાને આંબી ગયેલ વિજ્ઞાન અધ્યાત્મને ક્ષેત્રે હજુ પાપા પગલી પણ માંડી શક્યું નથી એ અત્યંત દુઃખની વાત છે. તેમજ ઘરબાર છોડીને ત્યાગીનો વેશ પહેરી જાત અને જગતને આત્માનો ઉપદેશ આપનાર સાધુ સંતો પણ આ તત્વસારૂપ માખણને તુહી તુહીના અનાહતનાદને પામી શકતા નથી તે એનાથી પણ વધારે દુઃખની વાત છે. ખરેખર છાશને જ માખણ માની ભ્રમણામાં જ જિંદગી વિતાવનારા જીવો વર્તમાન કાળે સર્વક્ષેત્રે મોટા ભાગે જોવા મળે છે.